तारीख 26/5/1987 पूज्य बहनशीना वचनामृत बोल नंबर 124 અને 125 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 93
શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવવામાં ગુરુના વચનો જે વચનોની પાછળ અવકશાય સ્વભાવની આત્મા ઉપર જોર છે. સ્વભાવ ઉપર જોર દેતા દેતા જે વચન સહજ નીકળી ગયા, સહજ નીકળી ગયા એટલા માટે કે પોતે એના કરતા હરતા છે એવો અનુભવ કરતા નથી. વાણીના કારણે જે કાળે જે શબ્દોનું વચન વર્ગણારૂપ પરિણમન થવાનું હોય સહજ થાય છે. વિકલ્પ ત્યાં નિમિત્ત પડે છે. આવું વસ્તુનું સ્વરૂપ છે, આવો શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા આટલો મહાન છે, આવો મહાન છે. તો જ્ઞાનમાં શુદ્ધાત્માની જે મહાનતા છે એ પ્રત્યક્ષ છે, અને એ પ્રત્યક્ષ છે એના જોરમાં, એના બળમાં જે કંઈ વચન પ્રયોગ થાય છે એ વચન લાયકજીને સાંભળનાર લાયકજીના મોહને નાશ કરવાનો, વિનાશ કરવાનો નિમિત્ત બને છે. લાયકજીને પણ મારો શુદ્ધાત્મા નિર્મોહી તત્વ આવું છે, જગતમાં ઇષ્ટ અનિષ્ટ પદાર્થની કલ્પના એક માત્ર વ્યામોહ છે. સર્વ પદાર્થો પોતપોતામાં પોતાની સ્વરૂપ સંપત્તિ લઈને રહેલા છે, પ્રેમા કરે છે. હું આત્મા માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. મારા શુદ્ધ સ્વરૂપમાં કોઈ ઇષ્ટ અનિષ્ટપણાનો વ્યામો ઉત્પન્ન કરીને મલિનતાને ઉત્પન્ન કરવા જેવી નથી, દુઃખભાવને ઉત્પન્ન કરવા જેવો નથી. ગુરુના વચનોમાંથી વાચ્ય મળે છે, શ્રોતાને એવું વાચ્ય મળે છે. એ પણ જે દશાને જ્ઞાની ગુરુ પામ્યા છે એવી દશાને પોતે પણ પામે છે. એટલે એ વચન ખાલી ન ગયા એમ કહે છે, વચન નિષ્ફળ ન થયા. વચન ઉત્પત્તિ થવાની હોય તો નક્કી કોઈનું હિત પણ થવાનું હોય છે. એવું જ કોઈ નિયમિત નૈમિતિક સંબંધ હોય છે. સુગાનીજી તો ગુરુદેવને વિશે એમ કહે છે કે તીર્થંકર તો કદી એકલા મોક્ષમાં જતા નથી, એમના ભૂતકાળમાં મોક્ષ જવા પહેલાના ભૂતકાળમાં જે કાંઈ છેલ્લા ભવો હોય છે એ ભવોની અંદર જે કોઈ જીવો એમના સંસર્ગમાં આવે છે તે તેમના ભાવોની અનુમોદના કરે છે, તેમના કાર્યોની અનુમોદના કરે છે. એને એવા જ કોઈ કર્મો બંધાય છે કે એને એને સંગ રહેવાનું સાથે બને છે. વિયોગ તો ક્યારે થાય? વિરોધ કરે તો વિયોગ થાય, અનુમોદના કરે તો વિયોગ થાય નહીં. સંગ રહે એના સાથે રહે, એના સમાગમમાં રહે, એવા કરવું બંધાય. કુદરતી વસ્તુ છે. હા, યોગ્યતા આવે તો પોતાનું હિત કરવું છે એટલે હિત માર્ગ નો વિષય અનુમોદન આવે. જેને પોતાનું હિત કરવું છે એને તો હિત થાય એવું કરવું, કરાવવું, અનુમોદવું, એ પ્રકારે જ્ઞા જ ભાવ આવે. ભવ્ય હોય તો એ તો ઘણા ભવ્ય ભવ્ય જેવા હોય છે ને, એવું કઈ નથી. પણ એવું કઈ કે દુર્ભવી હોય છે, કોઈ કોઈ ભવ્ય હોય, કોઈ દુર્ભવી હોય, કોઈ અભવી હોય, એ તો કેવળ જ્ઞાની નો વિષય છે, આપણો વિષય નથી. પણ તીર્થંકર જેવા મહાપુરુષ નો ઉલ્લેખ હોય ત્યારે સામાન્ય રીતે અનેક જીવો એમની સાથે સાથે ચાલનારા હોય છે. બાકી તો ઋષભદેવ ભગવાન ના વખત માં એમનો વિરોધ થયો અને સર્વ તીર્થંકરો નક્કી કઈક આપણું હિત થવાનું છે એવું અંદર માંથી લાગવું, એવું ભાસવું જોઈએ. જે કઈ છે એમની હયાતી એમને કારણે છે. પણ પેલા ને એમ લાગે છે મારું એ થવાનું હતું માટે આ બધો યોગ થઈ ગયો, નક્કી મારું એ થવાનું હતું એ વાત એને અંદર થી એનો આત્મા સાક્ષી પૂરે છે એવું મને છે. એવા કુંકુંડાચાર્ય જેવા એવા મહાપુરુષોની વાણી, એવા શાસ્ત્રો જયારે કોઈ જીવની હિતમાં નિમિત્ત પડે છે ત્યારે એને એમ થાય છે કે 2000 વર્ષ પહેલા શાસ્ત્ર લખેલું એ મહાપુરુષે મારા માટે લખેલું, એને પ્રત્યક્ષ પોતાનું હિત થતું અનુભવાય છે ત્યારે એને એવું લાગે છે કે આ તો મારા જ માટે લખેલું, મારું હિત થવાનું હતું ને એટલે આ વસ્તુ લખાણી અને રહી ગઈ, નહીતર કાળાંતરે ન પણ રહે પણ રહી ગઈ એમ એને લાગે. પરંતુ બીજી બહેન શ્રી તો પ્રત્યક્ષ પોતાનું હિત થઈ ગયું છે, ખાલી નથી ગયું, એની પોતાને ખાતરી છે. એટલે કે આ તો હયાતીમાં પણ વાત કરે છે ને કે ગુરુદેવના વચનોમાં અનુભવ કર્યો છે, કોઈ દ્રષ્ટાંત આપે તો પણ અનુભવનું એમાં જોર દેખાય, અનુભવની મુખ્યતા દેખાય. સામાન્ય દ્રષ્ટાંત આપે તો એ રામબાણ જેવા વચનો છે જેનાથી મોહ ભાગી જાય છે, મારો મોહ પણ એમના એ વચનોથી ભાગી ગયો. કોઈ દૈવી વાણી હોય અને અનાદિના મોહના કિલ્લાને ભેદી નાખે, જેમ કોઈ તોપના ગોળે મોટો કિલ્લો હોય અને ફૂરચે ફૂરચા ઉડાવી દે, એવું એ વાણીનો આભાસ થાય છે. ગુરુદેવની વાણીનો એવો આભાસ થાય છે કે અનાદિનો જે તૂટવો મુશ્કેલ છે, છૂટવો મુશ્કેલ છે, એને સહજ માત્રમાં તોડી નાખે છે. અને જ્યાં મોહ તૂટી જાય છે ત્યારે પોતાના શુદ્ધ સ્વરૂપનો, શુદ્ધ આત્મતત્વનો, મૂળ સ્વરૂપનો પ્રકાશ થાય છે. પ્રકાશ થાય છે એટલે પોતાને જણાય છે અથવા પોતાને અનુભવાય છે, વેદાય છે. અનંત શક્તિ સંપન્ન પોતાનું શુદ્ધાત્મ તત્વ વેદન ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે. અને હું મનુષ્ય છું કે ફલાણો છું એવો બધો વ્યામો છૂટી જાય છે, ફલાણો ફલાણો છું એ વાત છૂટી જાય છે. ગુરુદેવની વાણીનો મહિમા કર્યો છે 124 માં. એ પોતાની યોગ્યતાની ખામી છે, પોતાનો મોંઘો તગડો છે, દર્શનનો તગડો છે. તો રામબાણ જેવા વચનો છે એ જેને માન વાગ્યું છે એ કહે છે કે છે તો રામબાણ જેવા જ તે વાત સાચી છે. ચોક લાગી છે એને તો એમ જ લાગે છે. બાકી તો બેરાકાને ન સંભળાય તો એનો કોઈ ઉપાય નથી. દર્શન મુખથી કાન બેરો થઈ જાય છે. એની સ્વતંત્રતા છે, મોટી ઊંધાઈ પણ છે. જીવની અનંત કાળથી પરિભ્રમણ કરે છે, અનેક વાર એને તક મળી છે, અનંત વાર તક મળી છે, છતાં જીવ પરિભ્રમણ કરે છે. પોતે પોતાની ઊંધી લાઈન છોડતો નથી, એ સ્વતંત્ર છે. સાક્ષાત તીર્થંકરના સમૂહ શરણમાં પણ બીજાનું શું ચાલે, કોઈ દ્રવ ઉપર બીજાનું શું ચાલે, એ પણ અનંત શક્તિ સંપન્ન છે. ઊંધો પડે તો એ અનંત શક્તિ સંપન્ન છે, અને સવળો પડે તો પણ અનંત શક્તિ સંપન્ન છે. પોતાના હિત માટેની હિત બુદ્ધિમાં ઉગ્રતા હોવી જોઈએ, તીક્ષણતા હોવી જોઈએ. મારે હવે મારું હિત કરી લેવું છે, બહુ રખડ્યો બહુ રખડ્યો. એને પોતાના જન્મ મરણની દયા આવવી જોઈએ, પોતાના દુઃખની દયા આવવી જોઈએ, અને હિત કરવાની ભાવના વેદના પૂર્વક ઉત્પન્ન થવી જોઈએ, વેદનાથી ઉત્પન્ન થવી જોઈએ. તો ચોક્કસ શ્રી ગુરુ ના અનુભવ પૂર્વક ના રામબાણ જેવા વચન વાગ્યા વગર વાગે જ વાગે, નિયમ બધા. આમ તો પુરુષાર્થ નો વિષય છે, જેનું કાર્ય થાય છે એને નસીબવંત કહેવાય છે. જેનું કાર્ય થાય છે એને નસીબવંત કહેવાય છે. યોગ થવા છતાં અયોગ રહે એવા પરિણામ કરે, વિષય કસાય સહિત જે રહ્યા મતીના યોગ, પરિણામની વિષમતા તેને યોગ અયોગ. એવા વિષમ પરિણામ થાય છે, વિરુદ્ધ પરિણામ થાય છે, તો એને માટે યોગ પણ અયોગ જેવો થઈ જાય છે, જાણે એને યોગ થયો જ નથી. તો એમ કહેવામાં આવે છે કે એ જીવ બિચારો કમ નસીબ છે. આને નસીબવંત કહેવામાં આવે છે. તો જ્ઞાનીઓ કરુણા કરીને કહે છે કે એ બિચારો કમ નસીબ છે, જે પોતે દુઃખી થઈ રહ્યો છે એનો તિરસ્કાર શું કરીએ. જે પોતે દુઃખી થઈ રહ્યો છે એનો તિરસ્કાર શું કરીએ. બાકી તો આ જાત જ કોઈ જુદી. તારા હલકી તો રહ્યા છે, દુઃખી તો થઈ રહ્યા છે, હવે ક્યાં તિરસ્કાર કરો. ભગવાન આત્મા છે, સમજશે, અને પોતાને પોતાનું સ્વરૂપ લક્ષમાં આવશે, ગુલાટ મારશે. પણ જે અત્યારે દુઃખી થયા રહે છે, નો મને તો ભાઈ પડ્યો એને ક્યાં પાકું મારે, તો પડ્યો એને વાગ્યું એને ઉપરથી પાકું મારવી, એને વ્યવહાર નીચો થઈ જાય. જેમ જેમ વખત જશે એમ તો ખજાનો નીકળતો જશે, ગોટી ગોટી મૂકે છે. 25 આત્મા ન્યારા દેશમાં વસનારો છે, પૂતગલનો કે વાણીનો દેશ તેનો નથી. આત્મા પોતાના સ્વરૂપ દેશમાં વસનારો છે, જેમાં અનંત અનંત દૈવી ગુણોની વસ્તી રહેલી છે. દેશમાં વસ્તી હોય છે ને, આત્મા ન્યારા દેશમાં વસનારો છે, જુદા જ દેશમાં કોઈ વસનારો છે. આ લોક સમૂહ ઉપર તો લક્ષ જાય એ આકુલતાનું કારણ છે. આ બધા છે, આ બધા છે, આ બધા છે, આ બધા છે. બોલ્યો છે સમાજનો એક બોલ્યો છે, મધ દરિયો ડૂબતો હોય ત્યારે બચવાનો વિચાર કરે કે સમાજનો વિચાર કરે? બચવાનો વિચાર કરે. ડૂબતો હોય ત્યારે એમ આ દેશમાં ને આ સમાજમાં ને આ ફલાણો ને એમ બધાનો બીજાનો વિચાર કરે, એ પોતે ડૂબે છે એના ઉપર એનું ધ્યાન નથી, ને પોતાને પોતાને બચાવવો છે એના ઉપર એનું ધ્યાન નથી, એટલે બીજાના ઉપર એનું ધ્યાન જાય છે. તું ડૂબે છે એનું હું, પોતે ગળકો ગળકા ખાતો એનું હું, એનું ધ્યાન નથી. આસપાસના જ બોલ છે બધા. નિર્ણય ઉપર વાત લીધી છે, નીકળવા કાળ જપતું મારતો દોડતો આવતો, એના પોતે દોઢ મૂકે વિશામાં ખાવા ઉભો રહેતો હશે 174 છે. તેમાં કાળ જપતું મારતો ચાલ્યો આવે છે, ને અંદર કામ કરવાનું ઘણું બાકી છે એમ લાગવું જોઈએ. આ તો જરા મોટો પેરેગ્રાફ છે. દર 5-10 વર્ષે ખબર તો પડે એવું છે કે ફેર પડે છે, આમાં શરીરની શક્તિમાં ફેર પડે છે, એ તો ખબર ન પડે. 30 વર્ષે જેટલા જોરથી વ્યવસાય વગેરે રોજિંદા કાર્ય કરતો હોય એ કાંઈ 40મે વર્ષે થોડો હોય છે, 50મે વર્ષે આવે સીધું છે. પ્રશ્ન એવો કર્યો છે, આપ જે વાત સમજાવો છો તે વાત તો બરાબર સાચી છે, માજન મારા મા બાપ પણ મારી ખેતી નોક નહીં કહે, તમારી વાત બધી સાચી, પણ આ બધું આનાથી સમાજને શું લાભ? સમાજનું થતું કોઈ પકડ્યું છે? જુઓ ભાઈ, પહેલી વાત એ છે કે પોતાને પોતાનું જોવાનું છે, સમાજનું ગમે તે થાય. કોઈ કાળે આખો સમાજ મોક્ષે જાય, તીર્થંકરના સમોસરણમાં આવેલા બધા ભવી મોક્ષે જાય એવું પણ કોઈ કાળે ચોથા આરામાં બનતું નથી, ને કોઈ કાળે બનતું નથી. સમાજનું ગમે તે થાય તેની ચિંતા છોડીને પોતે પોતાનું સંભાળવું. મધદરિયે ડૂબતા ખાતો હોય ત્યારે સમાજની કે કુટુંબની ચિંતા કરવા કોઈ રોકાતો નથી? મત અમે દેખાતો હોય તો કોઈ સમાજની ચિંતા કરે, કુટુંબની ચિંતા કરવા રોકાતો નથી. પણ હું દરિયામાંથી ડૂબતો કેમ બચું? બીજા કુટુંબી હારે હોય એક જ હોડીમાં, તો એને એમ થાય હું બચીશ તો વળી બીજાને બચાવીશ, પહેલાં હું તો બચી જાઉં. તે માટે જ ઉપાય કરે છે. તેમ સંસાર સમુદ્રમાં રખડતા માંડ માંડ મનુષ્ય પણ મળ્યો, ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર ભ્રમણથી કેમ છૂટે, એ જ જોવાનું છે. પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચુકાઈ જાય છે. આ સુધી વાત, આ વાત તો પોતાનું હિત કરવાની છે. દરેક જીવ સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે, એવું કાંઈ પરાધીન પણ નથી. માટે એ જીવ તું તારા હિતનો ઉપાય કર. એનું તો અમુસ્ત લોક સંજ્ઞામાં જાય છે, સમાજની મુખ્યતા તો લોક સંજ્ઞામાં જાય છે. બહુ સારા તો અભ્યાસી બોલ છે ને બે ભાઈ, બહુ અભ્યાસી છે. 115 મો બોલ છે. સમાજની વચમાં છીએ કે નહીં એ ભૂલી જતો, જયારે છું ત્યારે ભૂલી જા. ખરેખર હું તારા ચૈતન્ય દેશમાં, ચૈતન્ય પ્રદેશમાં વસનારો છું. પ્રદેશ અપેક્ષાએ અસંખ્ય પ્રદેશની તને વસ્તી છે, અને ગુણ અપેક્ષાએ અનંત ગુણની તને વસ્તી છે, એમાં તારો વાસ છે. એથી બહાર ક્યાંય સમાજમાં, કુટુંબમાં, મંડળમાં, કોઈ દેશમાં તારો વાસ નથી, કોઈ દેશમાં વાસ નથી. સંયોગમાં બધા પૂતગળો નો સંયોગ થઈ ચુક્યો, બધી પર્યાયો સહિત અપવાદમાં એક સમ્યક દ્રષ્ટિને જે પૂન હોય છે એ પ્રકાર નથી હોતો. સરવાર સિદ્ધિ વગેરે એ ક્ષેત્ર એ પૂન, બાકી બધું થઈ ચુક્યું, કઈ બાકી રહ્યું. મિથ્યા દ્રષ્ટિને જેટલા પુણ્ય ને પાપ ને એના ફળ થાય બધા કરી ચુક્યો. કે વાણી નો દેશ નથી, અમે હિન્દી ભાષી, અમે ગુજરાતી ભાષી, ગુજરાતી ભાષી પ્રદેશ છે. આ હિન્દી ભાષી પ્રદેશ માંથી આવે, કેમ કે હિન્દી ભાષીમાં 3-4 મોટા પ્રાંત છે ને, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, એ સિવાય પણ ઘણા પ્રાંતની અંદર હિન્દી ભાષા વપરાય છે. એટલે હિન્દી ભાષી પ્રદેશમાં તો એ ભાષાનો દેશ તારો નથી, ભાષાનું મોહ હોય છે. અમારી ભાષા બહુ સારી, કરવા કોઈ રોકાતો નથી. મોત અમે દેખાતું હોય તો કોઈ સમાજની ચિંતા કે કુટુંબની ચિંતા કરવા રોકાતો નથી, પણ હું દરિયામાંથી ડૂબતો કેમ બચું? બીજા કુટુંબી હારે હોય એક જ હોડીમાં તો એને એમ થાય હું બચીશ તો વળી બીજાને બચાવીશ, પહેલા હું તો બચી જાઉં. તે માટે જ ઉપાય કરે છે. તેમ સંસાર સમુદ્રમાં રખડતા માંડ માંડ મનુષ્ય ભવ મળ્યો ત્યારે મારા આત્માનું હિત કેમ થાય, મારો આત્મા સંસાર ભ્રમણથી કેમ છૂટે, એ જ જોવાનું છે. પારકી ચિંતામાં રોકાય તો આત્મહિત ચુકાઈ જાય છે. આ સીધી વાત છે, આ વાત તો પોતાનું હિત કરવાની છે. દરેક જીવ સ્વતંત્ર છે, તેથી સમાજના બીજા જીવોનું હિત થાય તો જ પોતાનું હિત થઈ શકે, એવું કાંઈ પરાધીન પણ નથી. માટે એ જીવ તું તારા હિતનો ઉપાય કર. પેલું તો અમુસ્ત લોક સંજ્ઞામાં જાય છે, સમાજની મુખ્યતા તો લોક સંજ્ઞામાં જાય છે. બોલ બહુ સારા તો અભ્યાસી બહુ છે ને બે ભાઈ, બહુ અભ્યાસી છે. 115 મો બોલ છે.
125માં કહે છે કે આત્મા ન્યારા દેશમાં વસનારો છે, એમ આ સમાજમાં વસનારો આત્મા નથી. સમાજમાં તો, સમાજની વચ્ચે તો વસેલો છે ને ભગવાન. બધા સમાજની વચમાં છીએ કે નહીં, કે નહીં એ ભૂલી જાતો. જ્યારે છું ત્યારે ભૂલી જા. ખરેખર તું તારા ચૈતન્ય દેશમાં, ચૈતન્ય પ્રદેશમાં વસનારો છો. પ્રદેશ અપેક્ષાએ અસંખ્ય પ્રદેશની તને વસ્તી છે, અને ગુણ અપેક્ષાએ અનંત ગુણની તને વસ્તી છે, એમાં તારો વાસ છે. એથી બહાર ક્યાંય સમાજમાં, કુટુંબમાં, મંડળમાં, કોઈ કોઈ દેશમાં તારો વાસ નથી, કે કોઈ દેશમાં વાસ નથી. ચૌદે રાજ લોક આવી ગયા. પૂતગળ નો કે વાણી નો દેશ, આત્માનો દેશ નથી. આખા જગતના પંચ પરાવર્તન, પૂતગળ પરાવર્તનમાં કયો પૂતગળ બાકી રહ્યો? સંયોગમાં બધા પૂતગળોનો સંયોગ થઈ ચુક્યો, બધી પર્યાયો સહિત. અપવાદમાં એક સમ્યક દ્રષ્ટિને જે પુણ્ય હોય છે એ પ્રકાર નથી હોતો, સર્વાસિદ્ધિ વગેરે એ ક્ષેત્ર એ પુણ્ય. બાકી બધું થઈ ચુક્યું, કાંઈ બાકી રહ્યું? મિથ્યા દ્રષ્ટિને જેટલા પુણ્ય ને પાપ ને એના ફળ થાય બધા કરી ચુક્યો. પૂતગળનો કે વાણીનો દેશ નથી. અમે હિન્દી ભાષી, અમે ગુજરાતી ભાષી, ગુજરાતી ભાષી પ્રદેશ છે. આ હિન્દી ભાષી પ્રદેશમાંથી આવે છે, કેમ કે હિન્દી ભાષીમાં આ 3-4 મોટા પ્રાંત છે ને, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, ઉત્તર પ્રદેશ છે, એ સિવાય પણ ઘણા પ્રાંતની અંદર હિન્દી ભાષા વપરાય છે. તો કે હિન્દી ભાષી પ્રદેશમાં એ ભાષાનો દેશ તારો નથી. ભાષાનું મોહ હોય છે. અમારી ભાષા બહુ સારી, અમારા જેવી ભાષાની જગતમાં, અમારી ભાષામાં મીઠાશ આવે છે, અમારી ભાષામાં વધુમાં વધુ ભાવો વ્યક્ત થઈ શકે છે. એમ કે એ બધો ખોટો મોહ છે. તું ગુજરાતી એ નથી ને તું હિન્દી એ નથી, તું એક આત્મા જ છો. આત્મા સિવાય બીજું બધું ભૂલી જા. બાકીનો વળગાડ તને ખોટો વળગાડ છે, વળગાડ છે બધો. ભૂતાવિષ્ટ પુરુષ જેવું છે, ભૂત વળગ્યું છે. હું ફલાણો ફલાણો, તને એ ફલાણા ફલાણા નું ભૂત વળગ્યું છે. તું ફલાણો ફલાણો છે હે નહીં, આવું છે. આત્મા ન્યારા દેશમાં વસનારો છે. પહેલેથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદો જ પાડવાની વાત છે. ન્યારો એટલે જુદો, ભિન્ન છું, કોઈની સાથે કાંઈ લેવા કે દેવા. અને સંયોગ તો અલ્પકાલીન છે. કોઈ ક્યાંયથી આવ્યું છે, કોઈ ક્યાંયથી આવ્યું છે, કોઈ ક્યાંયથી આવ્યું છે. કુટુંબમાં હો કે ગામમાં હો કે દેશમાં હોય કે સમાજમાં હો કે ગમે ત્યાં, ક્યાંયના ક્યાંયથી પરિભ્રમણ કરતા જીવોનો સંયોગ અલ્પકાળ માટે થાય છે. વળી ક્યાંય ક્યાંયના ક્યાંય પોતાના કર્મફળ ભોગવવા ચાલ્યા જાય છે. કોઈની સાથે કાંઈ હિસાબ કિતાબ કંઈ કરવાનો રહેતો હતો નથી. ભાઈ આમ આની અરે આ લેણું રહી ગયું કે દેણું રહી ગયું કે કાંઈ ન મળે. ખાલી વર્તમાન કાળમાં સંબંધ માનીને રાગ દ્વેષ અને મોહથી દુઃખી થાય છે ને હેરાન થાય છે, બીજું કાંઈ નથી. સુકૌશલ બની છે ને, હે વાઘણ બનીને એની માં ખાય છે. તીવ્ર રાગ છે એને, એટલો બધો પુત્રનો તીવ્ર રાગ છે એને. પુત્રને એ ખાવા ખાવા માટે દ્વેષ કરે છે, ભાન ભૂલી જાય છે. આજ મારો દીકરો છે ને આના જ ઉપર મને મને ઘણો રાગ છે એ ભૂલી જાય છે. એને એમ કે કોઈક મુનિ છે, એવો આભાસ રહી ગયો છે, સંસ્કારી રહી ગયા છે, તો મુનિ ઉપર ગુસ્સો આવે છે. મુનિરાજ દેખે અને એને દ્વેષ આવે. એના એનો દીકરો મુનિ થયેલો હોય છે, અહીંયા આ વાઘણ થઈ છે ને આ મુનિ થઈ ગયો છે. મુનિ તો એના ભાવમાં જ થઈ ગયો છે, ત્યારથી તો એને દ્વેષનો નિમિત્ત બને છે, વાઘણ થઈને ખાય છે. આવું જીવ ભાન ભૂલે છે. જીવ ભાન ભૂલે ત્યારે કેવું ભાન ભૂલે? પોતાનું મમત્વ હોય એનું અહિત કરે, હવે જયારે જીવ પોતાના આત્માનું અહિત કરે છે તો પછી જેના ઉપર એને રાગ હોય એનું અહિત કરે એમાં શું નવાય છે? અહિત કરવાનો ભાવ આવે એમાં શું નવાય છે? એને કઈ નવાય નથી. આત્મા ન્યારા દેશમાં વસનારા છે. આત્મા એટલે કોકનો આત્મા નથી લેવો અહીંયા. મારો આત્મા ન્યારા દેશમાં વસનારો છે આમ લેવું. કોઈ મારો દેશ જુદો છે, મારું રહેણ રહેઠાણ. બધું ભૂલી જાવ તમે. પકડ છે, ગજબ ની પકડ. આત્મા એના સ્વરૂપ થી ક્યાં ખસ્યો છે? એમ કે ભૂતકાળમાં ખસ્યો નહોતો ને અત્યારે ખસી શકે એવું છે નહીં. ભવિષ્યમાં સ્વરૂપ બહાર નીકળીને ક્યાંય જઈ શકે એવું છે નહીં. આવવા જવાની કલ્પના માત્ર છે. પરક્ષેત્ર અપેક્ષા એ વાત કરવામાં આવે છે. ગાડીમાં બેઠો એમ કે હવે લીમડી આવ્યું, હવે વઢવાણ આવ્યું. લીમડીને વઢવાણ આવે છે કે પોતે જાય છે? ભાષા એમ થાય એમ હું ફલાણી જગ્યાએ ગયો હું એમ નહીં. એ ક્ષેત્રનો સંયોગ થયો છે. આત્મા ક્યાંય પોતાના સ્વક્ષેત્ર થી બહાર ગયો નથી, ક્યાંય ગયો નથી, ક્યાંય આવ્યો નથી. પણ બોલાય એમ કે હું ગયો, હું ગયો, ગયો જ નથી. ભૂતગળ નો કે વાણી નો દેશ તેનો નથી. કોઈ વાણી એની નથી, ફલાણી ફલાણી ભાષા એની નથી. ચૈતન્ય ચૈતન્ય માં જ રહેનાર છે. ચૈતન્ય સ્વભાવી આત્મા પોતાના સ્વભાવમાં જ અનાદિ અનંત રહેનાર છે. સ્વભાવથી છૂટો પડી શકે એવું એનું સ્વરૂપ નથી. ક્યારે માને તો પણ નહીં, ન માને તો પણ નહીં. બીજા માનતા નથી. મિથ્યા દ્રષ્ટિ જીવો ચૈતન્ય ચૈતન્યમાં છો. આ જ્ઞાનીની જ્ઞાન દ્રષ્ટિ અથવા આત્મદ્રષ્ટિ છે. જ્ઞાને જ્ઞાન મારીએ છે ને બધો સ્વભાવ, આખો સ્વભાવ, અખંડ સ્વભાવ. સ્વરૂપ છોડીને ક્યાંય સ્વભાવ, પોતાનું સ્વરૂપ છોડીને ક્યાંય ત્યાગ કરે અને ક્યાંય અન્યથા થાય, બીજા પ્રકારે થાય, ઉલટું થાય, બહાર જાય, કાંઈ બનતું નથી. પોતાના સ્વક્ષેત્રમાં જેટલો ચૈતન્ય પિંડ છે એમાં અનાદિ અનંત સ્વભાવનું રહેવું છે. સ્વભાવમાં વિચલિત પણ થાય તો એ તત્વનો દ્રવ્યનો નાશ થઈ જાય. સ્વભાવથી વિચલિત થાય કોઈ પદાર્થ તો એ પદાર્થનો નાશ થઈ જાય. નહીં કહેવાય છે, જાતો નથી ક્યાંય, કાંઈ જાતો નથી એમ કહેવાય છે. જેમ જઈને જાણે ને એવું કેવું જાણે, એવું પ્રતિબિંબ પડે છે અંદર. જાણે ગયો હોય ને કેમ જાણી લઈએ એવું બતાવવા માટે એમ કહે છે ત્યાં ગયો. એવું સર્વવ્યાપક એવું વિશેષણ વાપરે છે સર્વજ્ઞ ભગવાનને, કે આપ તો સર્વવ્યાપક છો. કોઈ વખત એમ કે આપનું જ્ઞાન સર્વજ્ઞ જ્ઞાન સર્વવ્યાપક ગણે છે. પોતાનો પ્રદેશ છોડીને કોઈ ગુણની પર્યાય કે કોઈ દ્રવ્યની પર્યાય બહાર જાય એવું કદી કોઈના માટે બનતું નથી. સંસારમાં કે મોક્ષમાં કે ક્યાંય પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને છોડીને પરિણમન ક્યાંય બહાર જઈ શકે નહીં. આ વસ્તુના કાર્યની મર્યાદા છે, બહાર જવાનો પ્રશ્ન જ નથી. કહેવાય બોલાય ગમે એમ હોય, ઉપચરિત ભાષાના ઉપચાર છે બધા, કોઈ પર્યાય બહાર જતો નથી, જઈ શકે નહીં. સ્વક્ષેત્ર છોડીને બહાર જાય તો કાં પોતાનો નાશ થાય ને કાં બીજાનો હામાનો નાશ થાય, બે માંથી એક થાય. ભૂલે છે એમ કે જાણે કે અહીંયા જણાય છે. જ્ઞેયનિષ્ઠ જીવ જ્ઞેયમાં પોતાને સ્થાપી દે છે ભાવથી. દ્રવ્ય તો સ્થાપના થઈ શકતી નથી, પણ ભાવે સ્થાપી દે છે. દ્રવ્ય સ્થાપના નહીં થઈ શકતી હોવા છતાં એવી સ્થાપના કરે છે તેને મિથ્યા સ્થાપના કહેવામાં આવે છે. મિથ્યા ભાવ કયો? ભાવ તારો મિથ્યા છે, ત્યાં નથી જણાતો, અહીંયા જણાય છે. જે જણાય છે તે અહીંયા જણાય છે. નિશ્ચયથી પોતે જ પોતાને જાણે છે, નિશ્ચયને પોતે પોતાને જાણે છે, વ્યવહારને એ પરને જાણે છે. વ્યવહારને એવું લાગુ પડે છે એને, એવો ભાષાનો ઉપચાર એને લાગુ પડે છે. પર પદાર્થના જ્ઞાનમાં પ્રતિબિંબ નહીં, આકૃતિ જોઈને એમ છે. નહીં જ્ઞાનમાં એ વિષય બહુ ચોખ્ખો કર્યો છે. 47 નહીં છે પ્રવચન સારના. જેમ કે અત્યારે જે સિદ્ધાલયમાં સિદ્ધ પરમાત્મા દશામાં સિદ્ધ પરમાત્માની દશામાં બિરાજમાન છે મહાવીર સ્વામી આદિ સર્વ તીર્થંકરો ભૂતકાળના કેવળીઓ, તો એ ભૂતકાળમાં ત્રિશિલા દેવીના પુત્ર હતા એમ કહેવાય. ભગવાન મહાવીર સ્વામી ત્રિશિલા દેવીના, એમનો આત્મા જે અત્યારે સિદ્ધાલયમાં છે તે મહાવીર સ્વામી ભગવાનના વખતમાં ત્રિશિલા દેવીના પુત્ર હતા એમ કહેવાય ને. તો એવું કથન અત્યારે પણ શું કરવા લાગવું પડે? અત્યારે તો છે નહીં, અત્યારે તો સિદ્ધ થઈ ગયા છે, કે છતાં એવું કથન લાગુ પડે એ જાતની નય વિવિક્ષાથી જ્ઞાનીને કહેવામાં કોઈ દોષ નથી. એવા નહીંથી જ્ઞાની જાણે અને કહે તો તેને કાંઈ દોષ નથી. અથવા તો વર્તમાનના સિદ્ધ ભૂતકાળના સંસારી હતા, એ વાત ખોટી કે સાચી? કે ભૂતકાળમાં સંસારી હતા એ સાચી. તો એ ભૂતકાળમાં સંસારી હતા અને અત્યારે સંસારી નથી, છતાં એમ કહેવાય કે ભૂતકાળમાં સંસારી હતા, એવી યોગ્યતા તો રહી ગઈ કે નહીં? એવી યોગ્યતા રહી ગઈ. એ યોગ્યતાને જોનાર જ્ઞાનનો નહીં, સમ્યક જ્ઞાનનો નહીં, સમ્યક જ્ઞાનનો નહીં છે. એ રીતે જોવે છે તો સાચું જોવે છે, ખોટો નથી જોતા. અનેક ધર્મોને જોનારું સમ્યક જ્ઞાન અનેકાંતિક છે. કેમ બે વચ્ચે તો વ્યવહાર જ હોય ને? શાસ્ત્ર કઈ આત્મા થોડા છે, આત્મા થોડો છે? નિશ્ચયથી જણાય છે એટલે વ્યવહાર પ્રત્યક્ષ છે. તો નિશ્ચયથી જણાયનો અર્થ શું? નિશ્ચયથી તો પોતાનું હોય નિશ્ચય, પણ નિશ્ચય તો પોતામાં આવે, પરમા નિશ્ચય કેવી રીતે આવે? બે પદાર્થ વચ્ચે વ્યવહાર હોય, બે પદાર્થ વચ્ચે નિશ્ચય ક્યાંથી હોય? નિશ્ચય તો પોતામાં ને પોતામાં હોય. બહારમાં કોઈની સાથે નિશ્ચય હોય શકે? નિશ્ચય સંબંધ હોય જ ન શકે. આ સીધી વાત છે. એ તો કોના માટે એક લીધું છે? કે અન્ય પદાર્થનું જ્ઞાનમાં પ્રતિબિંબ પણ પડતું નથી, પણ પડતું નથી એમ પણ કોઈ માનનારા છે. કોઈ કહ્યું કે ભાઈ તમે પર આત્મા પરને જાણે છે એમ કહેવું વ્યવહાર છે, અથવા પર જ્ઞાનમાં જણાય છે એમ કહેવું પણ વ્યવહાર છે સ્વ અને પર વચ્ચેનો. કેમ કે સ્વની અપેક્ષા એ પર છે અને પરની અપેક્ષા એ સ્વ છે. અનુભવ તો દરેકને પોતાનો છે, કઈ પરનો અનુભવ થઈ શકતો નથી. પણ પોતાનો અનુભવ મને મારો અનુભવ થાય છે એમ કહેતા જ પરનો અનુભવ નથી થતો એમ આવી જાય છે. તો સ્વની અપેક્ષા એ પર જુદું પડ્યું, સ્વની અપેક્ષા લેતા જ પર જુદું પડે છે. તો સ્વની અપેક્ષા એ પર છે અને પરની અપેક્ષા એ સ્વ છે, સ્વ પર તો સાપેક્ષ છે. કે જો આવી રીતે છો તો પછી સર્વજ્ઞ પણ જૂઠ ઠરશે. અનુભવ પ્રકાશમાં આ તર્ક કર્યો છે કે ભગવાન સર્વજ્ઞ સર્વને જાણે છે, તો એક ઉપચરિત વાત થઈ ગઈ, કઈ વાત સાચી નથી મૂળમાં. તો કે જેના તો કે એના એના એ સર્વજ્ઞના કેવળ જ્ઞાનમાં અનંત ગ્રહનું પ્રતિબિંબ ખરું કે નહીં, આ પ્રતિબિંબ નિશ્ચયથી છે. જ્ઞેયાકારની આકૃતિ જે ઉત્પન્ન થઈ છે એ નિશ્ચય રૂપ છે, એ આકૃતિ જરૂર થઈ છે. પણ એને ભાષામાં ઉપચાર કરવો પડે છે કે પરની આકૃતિ છે, કેમ કે એકાકાર જ્ઞાનમાં એવી આકૃતિ નથી. અને અનેક જ્ઞેયોમાં અનેક જ્ઞેયાકારે જ્ઞાનાકાર થાય છે. જ્ઞાનાકાર થાય છે તે નિશ્ચય છે. તો એને એને એવો સરસ જવાબ આપ્યો છે દીપચંદજીએ કે જેના ઉપચરિત ભાષણમાં પણ અનંત જ્ઞેયો છે એમ કહી શકાય, એના અનુપચાર જ્ઞાનની મહિમા શું કરવી. ઠીક છે, એનું ક્યાં વાત કાઢી એમણે. જેના ઉપચરિત જ્ઞાન ઉપર આવો આવો ઉપચાર થઈ શકે સર્વજ્ઞપણાનો, એના અનુપચાર જ્ઞાનની તો મહિમા જ થાય એવું નથી. એ તો ગજબનું ભાષા એના માટે કામ કરતી નથી એવું અનુપચરિત એનું જ્ઞાન છે એમ કહ્યું. સિદ્ધાર્થ, સિદ્ધાર્થ નામ છે, સિદ્ધાર્થ નામ છે કોઈનો કે શબ્દ નો અર્થ જોઈએ. આપણે તો કઈ સિદ્ધાર્થમાં ચાલતું નથી, શબ્દાર્થ શબ્દાર્થ ની વાત ચાલે. સિદ્ધાર્થ નહીં, શબ્દાર્થ, શબ્દનો અર્થ, સર્વજ્ઞ શબ્દનો અર્થ ની વાત ચાલી. ચૈતન્ય ચૈતન્યમાં જ રહેનાર છે, શ્રી ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. આ વાત લીધી ફેરવીને. આત્મા ન્યારા દેશમાં રહેનારો છે, બીજો કોઈ એનો બહારના સંયોગનો દેશ વાણી કોઈ એનું નથી. બસ ચૈતન્ય ચૈતન્યમાં રહેનાર છે, પણ ચૈતન્ય ચૈતન્યની ગુપ્ત ગુફામાં શક્તિના સામર્થમાં રહેલો છે. શું કરવું કે ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે. પ્રગટ જ્ઞાન લક્ષણ દ્વારા, પ્રસિદ્ધ લક્ષણ દ્વારા તારા આત્માની પ્રસિદ્ધિ કરાવે છે. સ્વભાવ પ્રસિદ્ધ છે, લક્ષણમાં લક્ષ પ્રસિદ્ધ છે, લક્ષ પ્રસિદ્ધ છે, લક્ષણ પ્રસિદ્ધ છે, એને લક્ષ પણ પ્રસિદ્ધ છે. નહીતર લક્ષણ કેવું શેનું, લક્ષણ એવું નામ હેનું પડે. આ એમ કે ફલાણાનો દીકરો, તો કે આ ફલાણાનો બાપ ને, પણ અમે પૂછવાની જરૂર ક્યાં રહી છે. ફલાણા ભાઈ નો આ દીકરો, તો કે એનો બાપ, પણ એનો દીકરો કીધો એનો અર્થ જ કે એનો બાપ, એમ કહેવાની જરૂર રહેતી નથી. લક્ષણ કહ્યું તો લક્ષના સંબંધે લક્ષણ કહ્યું કે એમને એમ લક્ષણ કહ્યું. ગુરુ તેને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે, એટલે કે ગુરુ ઓળખાવામાં બીજું લક્ષણ કહેતા નથી. આ એક એમાંથી અનર્પિતપણે નીકળે છે. અર્પિત તો જ્ઞાન લક્ષણની વાત લીધી છે, પણ અનર્પિતપણે લઈએ તો બીજા કોઈ લક્ષણથી આત્મા ઓળખાતો નથી. જ્ઞાન લક્ષણો જે આત્માનું જ્ઞોપણ એવું જે જ્ઞાન સામાન્ય જે છે, મતિ જ્ઞાન લક્ષણ નહીં, શ્રુત જ્ઞાન લક્ષણ નહીં, નિરાકાર જ્ઞાન લક્ષણ નહીં, ઇન્દ્રિય જ્ઞાન લક્ષણ નહીં, અલ્પ જ્ઞાન લક્ષણ નહીં, આ બધા વિશેષણો બાદ કરી નાખવા. વિશેષણ રહિતનું સામાન્ય જ્ઞાન, વિશેષણ સહિત તો વિશેષ જ્ઞાન થાય છે, એ તમામ વિશેષોને, જ્ઞાનના તમામ વિશેષોને બાદ કરતા જે એકનું સામાન્ય જ્ઞાન રહ્યું, તે સામાન્ય જ્ઞાન સ્વભાવનું લક્ષણ છે. કારણ કે જ્ઞાન સ્વભાવે સામાન્ય છે, સ્વભાવ સામાન્ય હોય તો એનું લક્ષણ પણ સામાન્ય હોય, કારણ કે લક્ષણ એક ન્યાય તો એનું સ્વરૂપ જ છે. ખરેખર તો લક્ષણ છે એ એક ન્યાય એનું સ્વરૂપ છે, ત્યારે એને લક્ષણ કહેવામાં આવ્યું છે. જેવું સ્વરૂપ છે એવું લક્ષણ છે, લક્ષણ છે એવું સ્વરૂપ છે, એમ છે ખરેખર. એટલે તો નિયમસારમાં પરમ પારિણામિક ભાવ લક્ષણ પરમાત્મા પદ કહ્યું છે, તો ત્યાં પરમ પારિણામિક ભાવ સ્વરૂપ પરમાત્મા પદ છે એમ લેવું. ત્યાં લક્ષણ લક્ષણ પ્રકરણ ચાલતું નથી ક્યાંય, કારણ કે ભાવનાનો ગ્રંથ છે. જેને આત્મા ઓળખાયો છે, અનુભવાયો છે અને વિશેષ એકાગ્રતા રૂપ ભાવના કરે છે એની ભાષા ત્યાં ચાલી છે. તો અહીંયા બધે જ્યાં જ્યાં પરમાત્મા પદની વાત આવે છે ત્યાં કારણ પરમાત્મા, પરમ પારિણામી ભાવ, પંચમ ભાવ લક્ષણ આત્મા છે એમ કહે છે. ત્યાં લક્ષણ એટલે સ્વરૂપ, લક્ષણનો બીજો અર્થ સ્વરૂપ થાય છે. અને અહીંયા એ અર્થ કાઢવો હોય તો પણ થાય છે લક્ષણ લક્ષણની ચર્ચામાં, કે આત્મા જ્ઞાન લક્ષણવંત કે આત્મા જ્ઞાન સ્વરૂપવંત. જ્ઞાન સ્વરૂપી જ આત્મા છે, જ્ઞાન લક્ષણ જેવો આત્મા છે તો જ્ઞાન સ્વરૂપી આત્મા છે એમ કેવો છે, જ્ઞાન સ્વભાવી આત્મા છે. લક્ષણ દ્વારા એટલે લક્ષણ છે, માણસ નથી કહેતા ભાઈ આગળ ચાલવા માટે કઈક પગ મૂકવાનું સ્થાન તો જોઈને, તો આ સ્વરૂપમાં જવા માટે આ પ્રગટ જ્ઞાનની સામાન્ય ભાવરૂપ પ્રગટ અવસ્થા એને અંદર જવા માટેનું સીધું પગથિયું છે. દિશામાંથી અનાદિથી જીવનું જ્ઞાનાદિ ગુણોનું પરિણમન આમ બહાર જાય છે, બહિર્દિશામાં બાહ્ય દિશામાં પરિણમે છે. એને કોઈ વાર દિશા બદલી નથી, બે જ દિશા છે પરિણમનને, એક બાહ્ય અને એક અંદરની. કોઈ વાર અંતર્મુખ થઈને અંદરની દિશામાં આવ્યો નથી, દિશા બદલાય તે અપૂર્વ છે એમ કહે છે. દિશા અપેક્ષાએ એક વાર પણ જો દિશા બદલાય તો તે અપૂર્વ છે. અહીંયા દિશા બદલવા માટે એ વાત લે છે કે અંતરંગમાં જ્ઞાનના અનુભવને તું જો, અનુભવ દ્રષ્ટિથી તું જ્ઞાનને જો, કે તને તારા જ્ઞાનનો જે અનુભવ થઈ રહ્યો છે સૂક્ષ્મ અંતરંગ અનુભવ દ્રષ્ટિથી તું જોઈશ તો તને તારું જ્ઞાન કેવળ જ્ઞાન સ્વરૂપે, માત્ર જ્ઞાન સ્વરૂપે, જ્ઞાન માત્ર સ્વરૂપે સદા સર્વદા સર્વથી જુદું જણાશે. એવું જે જ્ઞાન છે એ જ્ઞાનને જોતા જ અંતર્મુખ થવાય છે. અંતર્મુખ થઈને જે જોવાય છે, કેમ કે અંતરંગ વિષય છે એ, પરિણમનનો પણ અંતરંગ વિષય છે. સામાન્ય જ્ઞાન તે અંતરંગ વિષય છે, જ્ઞેયાકાર જ્ઞાન તે બહિરંગ જ્ઞાનનો પણ ભાવ છે. એટલા માટે જ્ઞાનમાં જ્ઞેયો પ્રતિબિંબિત થતા હોવા છતાં જ્ઞેયાકાર જ્ઞાનને ગૌણ કરાવે છે અધ્યાત્મના પ્રકરણમાં હંમેશા. જ્ઞાકાર જ્ઞાનની ક્યાંય મુખ્યતા કરવામાં આવતી નથી, પણ એ તો નિશ્ચયથી પણ જ્ઞાનાકારથી આવે છે તો કે ભલે નિશ્ચયથી આવે, નિશ્ચયથી તો ગુણ ભેદે છે એટલે કેમ એને મુખ્ય નથી કરાવતા. ગુણ ભેદો નિશ્ચયથી નથી, કોકના છે. જો તારા ગુણ ભેદો પણ નિશ્ચયથી છે એ ગૌણ કરાવે છે તો જ્ઞાકારોનો ગૌણ કરાવે, જ્ઞાનાકારો ગૌણ કરાવે અને એકાકાર જ્ઞાનને મુખ્ય કરાવે, એકાકાર થવા અર્થે, તો તે ઉચિત જ છે, સુસંગત છે. તારા પરિણમનમાં લીન થવા માટે સુસંગીત સુસંગત છે. અન્ય અન્ય જ્ઞેયોને જોવામાં તો કાંઈ તને લાભ નથી, જોતા રહેવામાં કોઈ લાભ તને નથી. અધ્યાત્મના પ્રકરણમાં તો નિષેધ બહુ કરે એનો, કોઈ વાર એવો નિષેધ કરે એમાં જ્ઞાને નથી ને સુખે નથી. એને છ દ્રવ તારા જ્ઞાનમાં જણાય કે જ્ઞાને નથી ને સુખે નથી એમ કહી દે. બહુ અધ્યાત્મ પ્રધાન ટીકા છે. ગુરુ તને જ્ઞાન લક્ષણ દ્વારા ઓળખાવે છે, તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે, તે લક્ષણ દ્વારા શોધી લે એટલું ન કહ્યું, થોડીક વિશેષ સૂચના કરી છે. અંદર જઈને તો ક્યાં, ક્યાંય હાલીને જવાતું હશે, ક્યાંય ગાડીમાં બેહીને જવાતું હશે, ક્યાંય વાહનમાં બેહીને, કોઈ બીજા ક્ષેત્રમાં અંદર જવાતું હશે, કોઈ ગુફા બુફા છે ત્યાં અંદર જવાની વાત છે કે નહીં. તારાને તારા પરિણમનમાં બહિરંગ પડખાને છોડીને બાહ્ય અંગને છોડીને અંતરંગને પકડ, અંદરના અંગને પકડ એમ કેવું છે. તે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે આત્માને, એ જ તારો આત્મા છે. એટલે આમાં અનુભવ પ્રકાશના પ્રવચનોનો બોલ છે ને, પરમાગમ સારમાં બોલ છે, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. જ્ઞાન સામાન્યમાં સામાન્ય જ્ઞાન વેદન સ્વરૂપ છે, એ વેદન પોતે ભૂલ્યો છે, જો સંભાળે તો ત્યાં પોતે છે, એટલે સ્વપણે તે વેદાયું છે. અને જ્યાં એ સ્વપણે વેદાયું તો કે છે કે એ જ આત્મા છે. હવે તારે આત્મા માટે બીજું બીજો કોઈ આત્મા શોધવાની જરૂર રહેતી નથી. આત્મા તો અનંત ગુણનું ત્રિકાળી સ્વરૂપ છે, તે અનંત ગુણનું ત્રિકાળી સ્વરૂપ લક્ષણનો વિષય છે, આ અનુભવનો વિષય છે. લક્ષ છે એ અનુભવનો વિષય નથી ને અનુભવ છે એ લક્ષનો વિષય નથી. એક સાથે બે કામ છે ને. જે અવલંબનભૂત વિષય છે લક્ષનો, એ લક્ષમાં રહે છે અને વર્તમાન અવસ્થા વેદનમાં આવે છે. એક સાથે બે થાય છે ત્યારે એને સમ્યક થયું એમ કહેવામાં આવે છે. એ સાચું, એ સત્ય. લક્ષ ત્રિકાળીનું અને વેદન વર્તમાન જ્ઞાનનું એક સાથે બે હોય છે. બે માંથી એક ન હોય અને બીજું હોય એવું કદી બને નહીં. જ્યારે સ્વપણે જ્ઞાન વિદાયું ત્યારે એના લક્ષમાં આત્મા છે કહેવાની જરૂર નથી. અને જ્યારે લક્ષમાં ખરેખર આત્મા આવે ત્યારે એના જ્ઞાનનું વેદન આવિર્ભૂત થઈને એને વેદન ગોચર ન થાય, હોય ને વેદાય નહીં, કેમકે એ તો હોય છે, એનો તો ત્યાગ થતો જ નથી, છૂટતું જ નથી, એ તો એ અવશ્ય વેદન ગોચર થાય જ છે. એમ બંને સાથે જ રહે છે. બે માંથી એકની વાત કરવામાં આવે ત્યારે બીજી વાત આપોઆપ સમજી લેવી, નહીં તરી નથી સમજતા. એને તર્ક થાય છે કે સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા કહ્યું તો ત્રિકાળીનું શું, અને જ્યાં ત્રિકાળીની વાત આવે તો કીતો એક સમયની પર્યાયમાં આવતો નથી તો વેદનનું શું. ભાઈ વાત તો ક્રમથી વારાફરતી આવે, બે વાત એક સાથે કેવી રીતે આવે? બે વાત એક સાથે નહીં આવી શકતી હોવાથી તો આત્માને અવક્તવ્ય કયો છે? અવક્તવ્ય નહીં, આત્મા અવક્તવ્ય છે. સપ્તભંગીના સાત નહીં છે કે નહીં? અસ્થિ નહીં અસ્તિત્વ રૂપ છે, નાસ્તિ નહીં પર ચતુષ્ટયથી નાસ્તિત્વ સ્વરૂપ છે. અને એક સાથે બંને નહીં કહી શકાતું હોવાથી અવ્યક્ત નહીં, તે અવ્યક્ત છે આત્મા. તો અહીંયા અવક્તવ્ય નહીં લાગુ પડે છે. વ્યક્ત નહીં હું, વક્તવ્ય, વક્ત વક્ત, હા વક્ત એટલે બોલવું, સ્પીક ટુ સ્પીક, વધવું બોલવું, મૂળ ધાતુ છે વચ, વચ ધાતુ છે, એના ઉપરથી વચન શબ્દ આવ્યો છે, વચ ધાતુ સંસ્કૃતનો. નહીં વક્ત એટલે કહેવું, કહેવું વચનથી કહેવું, વક્તા એના ઉપર વક્તવ્ય એટલે કહી શકાય એવું, અવક્તવ્ય એટલે ન કહી શકાય તેવું, અવક્તવ્ય નહીં આત્મા અવક્તવ્ય છે કે નહીં કહી શકાવા યોગ્ય છે. કેમ, કઈ રીતે નહીં કહી શકાવા યોગ્ય છે? કે લક્ષણો વિષય છે એ વેદનનો વિષય નથી. જ્યારે લક્ષણની વાત કરે છે ત્યારે વેદનની થતી નથી, જે વેદનનો વિષય છે એ લક્ષણો વિષય નથી. અહીંયા કહે છે કે લક્ષણ દ્વારા અંદર જઈને શોધી લે, લક્ષણને લક્ષની સંધિ કરી લે, જ્યાં લક્ષ તને પકડાશે ત્યારે વર્તમાન વેદન ગોચર લક્ષણ છે એ ગૌણ થઈ જશે, અને લક્ષ લક્ષણના ભેદ અને વિભાગ પણ તારા જ્ઞાનમાં રહેશે નહીં. લક્ષ લક્ષણનો ભેદ છૂટી જાય છે. આ લક્ષણ અને આ લક્ષ્ય એ વિકલ્પ પછી ત્યાં નથી, એકાકાર થઈ જાય છે. એ રીતે ગુરુ જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવે જ્ઞાન સ્વરૂપી આત્માને ઓળખાવે છે, એનો નિશ્ચય કરાવે છે, અને તું અંદર જઈને એને શોધી લે. ઉપર ઉપરથી બાહ્ય સંશોધનથી કાંઈ મળવાનું નથી, એમ કહો પોતામાં અંદર જવું પડશે. એના વાંચને પકડવા માટે જ્ઞાનની દોરી જે ચાલે છે એ દોરીએ દોરીએ અંદર ચાલ્યો જા, સામાન્ય સ્વભાવ છે એનું સામર્થ્ય તને બેહદ સામર્થ્યને લક્ષમાં આવશે તારા પોતાના સ્વરૂપે, અને તારું જ્ઞાન સ્વયં તને વેદન ગોચર થશે. જ્ઞાતા જ્ઞાનની એક થઈ જાય છે. પછી લાગુ કરવું હોય તો થાય કે જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા જ્ઞાતા છે, જ્ઞાન લક્ષણ દ્વારા આત્મા જ પોતાને જ્ઞેય થાય છે, અને આત્મા પોતે જ્ઞાતા જ્ઞેય અને પોતે જ જ્ઞાન સ્વરૂપે છે. જ્ઞાન પણ પોતે છે, જ્ઞેય પણ પોતે છે, અને જ્ઞાતા પણ પોતે જ છે.